આજે આપણે 31 ઓગસ્ટ 1914 ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગયે વખતની અનુભૂતિ આગળ વધી રહી છે. 29 ઓગસ્ટ 1914 ના દિવસે માતાજીને જે અનુભૂતિ આવી એમાં માતાજીને એક નવો અર્થ સમજાયો છે. માતાજીએ પોતે પ્રશ્ન પૂછેલો, મનુષ્યના સર્જન પાછળનો હેતુ શું, માણસ શા માટે આ જગતમાં નિર્માણ કર્યો છે, એનું કારણ શું? અને પછી એના જવાબ તરીકે અનુભૂતિ આવી છે, એમાં જણાવ્યું છે કે એક પરમ પ્રભુ છે, પરમ ચેતના છે, પરમ સત્ય કયો, પૂર્ણતા કયો, અસ્તિત્વ કયો, જુદા જુદા નામે. માતાજીનો એ આગ્રહ નથી કે એને અમુક જ નામે કહેવું જોઈએ. જે કંઈ લોકો કહેતા હોય કે પરમ સત્ય વસ્તુ એક છે અને એક આપણું જગત છે, આપણા જગતમાં હજી એ સત્ય પ્રકટ થતું નથી, એ તો આપણે બધા જાણીએ છીએ. કે ડગલે ને પગલે આપણને અસત્યતા જ દેખાય છે, ખોટું જ દેખાતું હોય છે, અને ખોટું છે એટલે દુઃખો છે. તો પછી મનુષ્યના જીવનનો હેતુ એ છે કે આ બે ધ્રુવો છે જે અલગ પડી ગયા છે, એને બંનેનો સંબંધ જોડવો છે અને એની વચ્ચે એક સેતુ તૈયાર કરવાનો છે, એક પુલ તૈયાર કરવાનો છે. અને એ પુલ એ મનુષ્યની અંદર તૈયાર જ છે, ધ્યાન રાખજો. મનુષ્યના એમ યોગશાસ્ત્ર એમ કહે છે, આપણું પ્રાચીન યોગશાસ્ત્ર, કે મનુષ્યના મસ્તક ઉપર પરમપ્રભુ પોતે બિરાજે છે. અત્યતિષ્ઠ દશાંગુલમ એમ કહે છે, અત્યતિષ્ઠ એટલે અદ્ધર ઝળુંબાઈને રહેલા છે પરમપ્રભુ આત્મતત્વ. દશાંગુલમ એટલે મસ્તકની ઉપર, 10 આંગળ ઉપર એ ઝળુંબાઈને રહેલું હોય છે, ત્યાં પરમ તત્વ છે. અને નીચે આપણે મૂલાધાર છે, નીચે પગ પાસે ત્યાં નીચે કહે છે. આખા વ્યક્તિમત્વમાં આપણને જે પુલ તૈયાર કરવાનો છે, આપણને જે સેતુ તૈયાર કરવાનો છે, એના થાંભલા તૈયાર છે, ફક્ત સેતુ નાખવાનો બાકી છે. પરિસ્થિતિ એવી છે, આપણા શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં પૂરેપૂરું આયોજન છે, એની ક્ષમતા પણ આપેલી છે. પણ તમે કલ્પના કરો કે એક મોટો પુલ હોય અને વચમાના કોલમ બધા ઊભા થઈ ગયા છે, પણ ઉપરથી પુલ નાખવાનો બાકી છે. બસ એ સ્થિતિ મનુષ્યના જન્મની છે. આપણે એ પુલ નાખવાનો છે. શું છે આ પુલ? કે સત્ય જે પરમ સત્ય છે, નીચે નિમ્નમાં દટાઈ ગયેલું સત્ય છે, એમની વચ્ચે વચમાં વચમાં થોડાક થોડુંક સત્ય પ્રકટ થયેલું છે. એ ક્યાં પ્રકટ થાય છે? તો આપણા યોગચક્રો દ્વારા એ પ્રકટ થતું હોય છે. આપણા યોગચક્રો જે સપ્તયોગચક્રો છે, એ સપ્તયોગચક્રો આ સેતુના, આ પુલના સ્તંભો છે. આપણે સાતેય ચક્રોને જાગૃત કરીને, એની ક્ષમતા જાગૃત કરીને, એને સળંગ રીતે ઉપરથી ઉર્ધ્વમાંથી ચેતના ક્રમશઃ એક એક ચક્ર મારફત પ્રકટ થતી 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 નીચે અવતરણ પામે અને નીચેની ચેતના સાથે જોડાઈ જાય, એ જ્યારે સિદ્ધ થશે ત્યારે આ પુલ બંધાશે, આ સેતુ બંધાશે, એ માતાજીની કલ્પના છે. એટલે માતાજી કહે છે, મનુષ્યના જન્મનો હેતુ શું? તો હેતુ આ જ છે કે જે નિસર્ગે એને પોતાને આપેલું છે આપણા શરીરની અંદર. જ્યારે હું શરીર કહું છું ત્યારે ભૌતિક શરીરની વાત નથી. આપણા 3 શરીરો હોય છે, એક કારણ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે, એક સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીર બાબત આપણે જાણીએ છીએ, સૂક્ષ્મ શરીરનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ આપણને એવું શરીર છે કલ્પના નથી આપણને. અને કારણ શરીરનો પણ આપણને સ્પર્શ મળતો હોય છે, અનુભવ મળતો હોય છે, પરંતુ એક કારણ શરીર પણ એક જુદું શરીર છે, આપણને કલ્પના નથી. દાખલા તરીકે જ્યારે તમે કોઈ વસ્તુ ખાતા હો, કોઈ મીઠાઈ, તો એ વખતે જે સ્વાદ માણતા હો છો ત્યારે તમે સ્થૂળ શરીરમાં હો છો. પણ એ વખતે તમને વિચાર આવે કે અરે આજ આવી જ મીઠાઈ મારા મમ્મી મને નાનપણમાં કરી દેતા હતા, તો તમે સ્મૃતિમાં શરી ગયા તો તમે માનસ સૂક્ષ્મ શરીરમાં ચાલા ગયા. તમે સ્મૃતિ હોવી, વિચારો હોવા, ભાવનાઓ હોવી, આ સૂક્ષ્મ શરીરનું કામ છે. તરત તમે સૂક્ષ્મ શરીરમાં ચાલા ગયા. અને એ વખતે મમ્મી કેવી રીતે મારા પ્રેમ કરતી હતી એ જો આંખમાં આંસુ આવી જાય તો એ વખતે ચૈત્ય પુરુષ જાગૃત થઈ ગયો છે તમારો, અને એ વખતે તમે સહજ રીતે કારણ શરીરમાં પ્રવેશી જાઓ છો. પોતાના મમ્મી બદલ એક એક શુદ્ધ પ્રેમ વ્યક્ત કરવા લાગો છો. એક જ ઘટના હોય છે, પણ તમારી ચેતના લિફ્ટની જેમ શિફ્ટ થતી થતી ઉપર નીચે ઉપર નીચે ચડતી હોય છે. સાત માળનો આપણો આ બંગલો છે અને એમાં સાતે માળમાં લિફ્ટ આપણી ફરતી હોય છે. દરેક ક્ષણે આપણે ક્યાંક કોઈક એક ઠેકાણે આપણે સ્થિર હોઈએ છીએ. પછી સ્થૂળ શરીરમાં હોઈએ, સૂક્ષ્મ શરીરમાં હોઈએ અથવા કારણ શરીરમાં, જ્યારે આપણે ધ્યાન કરતા હોઈએ છીએ, પ્રભુના ભક્તિમાં મસ્ત થઈ ગયા હોય છે, આનંદ અનુભવતો હોય છે, શાંતિ અનુભવતી હોય છે, પ્રકાશ અનુભવતો હોય છે, અસીમ અનુભવતી હોય છે, જીવન ભર્યું ભર્યું લાગતું હોય છે, એ વખતે આપણે કારણ શરીરમાં પ્રવેશેલા હોઈએ છીએ. આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એનો, પણ એનો ઉપયોગ કરી શકાય એ આપણે કરી શકીએ છીએ, એ ક્ષમતા આપણામાં છે, એ આપણને આપણે સભાન નથી એના માટે, એટલું છે. અભાન રીતે બધું કાર્ય કરતા હોઈએ છીએ, વિચારો કરતા હોય છે, કંઈ સ્મૃતિ આવતી હોય, સ્મરણ આવતું હોય છે કંઈ અચાનક, જ્યારે ભાવનાઓ અંદરની અંદર ઉઠતી હોય છે ત્યારે આપણે સૂક્ષ્મ શરીરમાં હોય છે, જેને માનસિક શરીર કહે છે. સૂક્ષ્મ શરીર એટલે માનસિક શરીર, સ્થૂળ શરીર એટલે ભૌતિક શરીર, અને કારણ શરીર એ તમે ધ્યાનમાં હો, ભક્તિમાં હો, એ વખતે પ્રકટ ક્રિય સક્રિય થતું હોય છે. આ બધું શિફ્ટિંગ સતત આ તમારે આપણે પૂર્ણ યોગમાં સમજાવવાની જરૂર છે કે આ ક્ષણે હું કેટલામાં મજલે છું, સાત મજલામાં લિફ્ટ ફરી રહી છે તમારી, કેટલામાં મજલે છું. એના માટે શ્રી અરવિંદે ખાસ હેતુપૂર્વક સાવિત્રી મહાકાવ્યમાં દરેક કેન્દ્રનું કાર્ય શું છે એ સ્પષ્ટ રીતે જણાવેલું છે આપણને, કે આ પ્રકારે તમે કામ કરતા હો અંદર લાગતો ત્યારે તમે આ કેન્દ્રમાં છો, આ પ્રકારે કરતા હો તો આ કેન્દ્રમાં છો, એ પ્રકારે સાતે ચક્રનું વર્ણન કરેલું છે. શા માટે? દેટ ઇઝ નોટ એ થિયરી ઓનલી, થિયોરિટિકલ વસ્તુ નથી. જે વસ્તુનું જ્ઞાન આપણને વ્યવહારિક રીતે સાધનામાં ઉપયોગી ન થાય એ નિરર્થક વસ્તુ છે. એ સિદ્ધાંતોને આપણે પકડીને શું કરવું છે? આપણને તો જીવનમાં ઉપયોગી, મારા જીવનને દિવ્ય કરવા માટે જે ઉપયોગી હશે એ મને જ્ઞાન છે, બીજું મને જ્ઞાનની જરૂર નથી. એટલે આપણે જ્યારે એ સમજતા સાવિત્રી વાતારે સમજવું જોઈએ કે હા, આ પ્રકારનો હું જો અનુભવ કરતો હોઉં તો મારે સમજવું જોઈએ કે હું ત્રીજા કેન્દ્રમાં છું, ચોથા કેન્દ્રમાં છું, બીજા કેન્દ્ર. આપણી ચેતના કેવી રીતે શિફ્ટ થાય છે એ સભાન રીતે શિફ્ટ થવી જોઈએ. એટલું જ નહીં, એટલી ક્ષમતા આપણે વિકસાવવી પડે છે કે હું સંકલ્પ દ્વારા મારી ચેતનાને ઉપર અથવા નીચે લઈ જઈ શકું છું. તમે જેમ સેટ કરો ને, એકાદું ટ્યુનિંગ બટન, ટ્યુનનું બટન જેમ સેટ કરો ને, એ રીતે તમે સેટ કરી તમારી ચેતનાને સેટ કરતા આવવું જોઈએ તમારે, તો તમારો પ્રકૃતિ પર પૂર્ણ તમારો જય થયો એમ સમજવાનું છે. રૂપાંતરમાં આ બધી ઘટનાઓ આવવાની છે, ધ્યાન રાખજો. બહુ વાસ્તવિક, બહુ કોન્ક્રીટ વસ્તુઓ છે. આમાં કોઈ વસ્તુ વેગ જેને કહેવાય કે ક્યાંક વરાળની જેવા આપણે હવામાં બાચકા મારતો એ કોઈ વસ્તુ નથી. પણ એ સમજી લો બધા આપણે સાવિત્રી વાંચતા વખતે એ ધ્યાન રાખજો કે મારા જીવનમાં આ વસ્તુનો ઉપયોગ કેમ કરવો. પહેલો પ્રશ્ન એમ પૂછશો ને તો તમને આંતરિક રીતે જવાબ મળશે. જે પણ ફકરો વાંચશો, મારે આને જીવનમાં કેવી રીતે લાવવાનું, અને તમને તરત ઉગી નીકળશે. કારણ જ્યારે પણ તમે સાવિત્રી વાંચવામાં એકાગ્ર થયેલા હો છો તો જગન્માતા પરમપ્રભુ પોતે હાજર હોય છે અને એમની ઈચ્છા હોય છે કે તમે જે વાંચો છો, સમજો છો, એનો ઉપયોગ તમે જીવનમાં કરતા શીખો. માતાજી અને શ્રી અરવિંદ મદદ કરતા જ હોય છે. આના સિવાય સાવિત્રી સમજાય એવું નથી, ધ્યાન રાખજો. જ્યાં સુધી હું તો સ્પષ્ટ કહું છું, જ્યાં સુધી શ્રી અરવિંદ અને માતાજીની કૃપા નહીં થાય ત્યાં સુધી આંતરિક ઉદ્ઘાટન થવું શક્ય નથી. હું શ્રી અરવિંદ અને માતાજી કયા શબ્દો વાપરું છું કે પરમ પ્રભુ અને જગન્માતા, એ અર્થમાં આપું છું. જગન્માતાની કૃપા હશે તો જ તમે કરી શકશો, પરમ પ્રભુની કૃપા હશે તો જ તમે કરી શકશો, એના સિવાય શક્યતા નથી. પરમ કૃપા સિવાય આપણે એક ડગલું ભરી શકતા નથી. શક્તિની આરાધના આપણી આ આરાધના છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો આ રીતે માતાજી કહે છે, કે આ રીતે આ જોડી દેવાનું કામ છે. તો સંપૂર્ણ અસ્તિત્વ કેવું છે? પછી માતાજી કહે છે કે મનુષ્યની યોનિ એ તો કે એક સ્વસ્તિક જેવી છે, સાથિયા જેવી છે. ક્રોસ શબ્દ આવ્યો છે માતાજીએ, ક્રોસ જેવી છે. ક્રોસ એટલે ત્યાં ચાર માર્ગો ભેગા થાય છે, ચૌરાહા જેને કે હિન્દીમાં ચાર માર્ગો ભેગા થાય. આપણે સ્વસ્તિકનું ચિહ્ન એના માટે છે. અને સ્વસ્તિકનું ચિહ્ન છે કે આ પ્રકારનો અનુભવ આવ્યા સિવાય તમારા જીવનનું કલ્યાણ સ્વસ્તિ થવાનું નથી. સ્વસ્તિનો અર્થ છે કલ્યાણ થવું. કલ્યાણમય ભાવનાનું પ્રતીક છે સ્વસ્તિ. આપણે જુઓ, જ્યારે પણ આપણે કોઈ મંગલ કાર્ય કરવાનું હોય છે તો આપણને આગ્રહ રાખવામાં હોય છે કે તમારે સ્વસ્તિક ત્યાં દોરવો જ જોઈએ. તમારે કુંભની સ્થાપના કરવાની હોય તો સ્વસ્તિક દોરીને પછી ઉપર કુંભ મૂકો, આગ્રહ શા માટે છે? અને સ્વસ્તિકનું પ્રતીક શું છે? સ્વસ્તિકની મૂળ ભાવના જ આ છે. ચાર રેખા એ ચાર મુખ્ય દિશાઓ છે, અને ચાર ઉપદિશાઓ બતાવવા માટે એમને પાંખડીઓ તૈયાર કરી છે દરેક, અને પછી પાંખડી બતાડી છે. એ ઉપદિશાઓ બતાડી, અષ્ટ દિશા એટલે પૂરેપૂરું સમગ્ર ઓલ ડાયમેન્શનલ એના માટે છે કે અહીંયા જ્યારે તમે ચેતનાનો અનુભવ કરો ત્યારે સ્વસ્તિ કલ્યાણ થાય છે. અને એ કેવી છે? તો અણોરણીયાન મહતો મહિયાન, સૂક્ષ્મમાં સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે છે, એટલે સ્વસ્તિકના કેન્દ્ર સ્વરૂપે છે. સ્વસ્તિકનું કેન્દ્ર એ છે, પણ એ ફક્ત કેન્દ્રમાં જ નથી, બધે ઠેકાણે છે. એના પ્રતીક તરીકે આપણે શું કરીએ કે બધી પાંખોમાં પાછા ચાર ટપકા કરીએ છીએ. તમે જુઓ, બ્રાહ્મણો ચાર ટપકા કરશે, એનો અર્થ છે કે જે કેન્દ્રમાં હોવા છતાં પણ બધે ઠેકાણે વ્યાપ્ત છે, બધે ઠેકાણે અસ્તિત્વ ધરાવે છે, સર્વવ્યાપી છે. આ સ્વસ્તિ એ શબ્દનો, સ્વસ્તિક શબ્દનો અર્થ આ છે. આ આપણું વેદોનું પ્રતીક છે, પણ આ એક આધ્યાત્મિક પ્રતીક છે, ધ્યાન રાખજો. આપણે સ્વસ્તિક દોરશું તો કલ્યાણ થઈ જશે એ શક્યતા નથી, ધ્યાન રાખજો. જે દિવસે તમારી ચેતનામાં અનુભવ આવશે કે મારી ચેતના અસીમ થઈ ગઈ છે, ચારે દિશામાં ચારે ઉપદિશામાં બધે ઠેકાણે ફેલાઈ ગઈ છે, હું બધે ઠેકાણે છું, અહમ એ હું જે હું છું, એક વિશ્વવ્યાપી અસ્તિત્વ, વિશ્વવ્યાપી ચેતના, એ હું છું, એ હું છું, એ હું છું, એ ભાવ જાગશે, સમજો તમે તમારું સ્વસ્તિ કલ્યાણ થઈ રહ્યું છે. આ સાચું સ્વસ્તિ કલ્યાણ છે. અને દરેક પૂજા અને પાઠમાં, દરેક આરાધનામાં, દરેક સાધનાની શરૂઆતમાં સ્વસ્તિ કલ્યાણની ભાવના આપણે કરવાની હોય છે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધ સ્રવાહા, સ્વસ્તિ ન પૂષા વિશ્વે દેવા, સ્વસ્તિ ન સ્તાર્ક્ષ્યો અરિષ્ટ નેમી, સ્વસ્તિ નો બૃહસ્પતિ. આ બધા વૈદિક દેવો છે, ઇન્દ્ર, વરુણ, ત્વષ્ટા, તાર્ક્ષ્ય, આ બધા દેવો મને એક જ મારા માટે કામ કરો, મને એ સ્વસ્તિક ચેતના સાથે જોડી દે, બસ આ પ્રાર્થનાનો અર્થ છે. એ પરમ ચેતના છે એના સાથે મને જોડી દો, બસ એ મારે, એ શાંતિ પાઠ સાથે પેલા ઉપનિષદ ભણાવતા. આપણે પણ જે આપણી પરંપરા રાખી છે, આપણે કેન્દ્રમાં પોતાને પણ નિર્માણ થઈ છે, ધ્યાન રાખજો. આ પરંપરા કંઈ આપણે સમજીને નિર્માણ કરી નથી. મને ખબર નથી કે ભૂપેન્દ્રભાઈ જ્યારે આ નક્કી કર્યું કે આપણે સ્વસ્તિ ને ઇન્દ્રો વૃદ્ધ સ્રવાહ કરતા વખતે વૈદિક ભાવના પાછળ હશે એવું કાંઈ નહીં, સહજ રીતે એમને ઉગી નીકળ્યું, એમને લાગ્યું પ્રાર્થના સારી છે, મૂકી દે. નારગોળમાં વગાડતા, બરાબર બરાબર, કદાચ એ પરંપરા હતી, પણ નારગોળમાં એમાં કંઈક અનિરુદ્ધભાઈને કંઈક તો ઉગી નીકળ્યું છે ને, એમ કહું છું. આનું હું એમ નતું કહું, સોર્સ કોણ છે મને ખબર નથી, પણ હુએવર મે બી, એણે સાચી વસ્તુ કરી છે. એણે જે પ્રથા છે, આપણી પરંપરા બહુ સાચી સાચી રહી, આપણી પરંપરા બહુ શુદ્ધ છે. શુદ્ધ આધ્યાત્મિક પરંપરા પ્રમાણે જ આપણે ચાલવાનું છે, એ સમજવાનું છે આપણે. માતાજી કહે છે કે માનવ અહીંયા સ્વસ્તિકના મધ્યબિંદુમાં ઊભો છે, ધ્યાન રાખજો. માનવ સ્વસ્તિકના મધ્યબિંદુમાં ઊભો છે. ચાર પાંખડીઓ શું છે? માતાજી આ જુદો અર્થ કહે છે. ઉપર છે પરમ તત્વ એક પાંખડી, નીચે છે અચિત બીજી પાંખડી. આ બંને પાંખડીઓને જોડવાની છે, ધ્યાન રાખજો. જો એ બાકીની બે કઈ આપણે પ્રશ્ન પણ થાય, એ માતાજી ઉલ્લેખ નથી કરતા. એટલો જ ઉલ્લેખ કર્યો છે કે એ તો એક ચતુર્વ્યૂહ જેવું છે, ક્રોસ જેવું છે એમ કીધું છે. બીજી બે પાંખડીઓ કઈ? તો એક છે વ્યક્તિ તરીકેની, એક વિશ્વ તરીકેની. પરમ ચેતના ઉપર, અચિત નીચે, એક બાજુ વ્યક્તિગત ચેતના, એક બાજુ વૈશ્વિક ચેતના. જ્યારે સાચો સાક્ષાત્કાર થાય છે ત્યારે માનવની ચેતના દરેક ક્ષેત્રને સ્પર્શતી હોય છે. એ પરમ ચેતનાનો સ્પર્શ પણ અનુભવતી હોય છે, નીચે અચિતનું રૂપાંતર પણ કરતી હોય છે. એક બાજુ વ્યક્તિગત ચેતનાનું પણ રૂપાંતર થાય છે, એક વૈશ્વિક ચેતના સાથે જોડાઈને પ્રભુના સંકલ્પોને એક્ઝિક્યુટ કરતી હોય છે, એને વ્યવહારમાં જીવનમાં લાવતી હોય છે. આ ચારે પાંખડીઓ સ્વસ્તિક આકાર જે છે એમાં માનવ ચેતનાએ પોતાનો વિકાસ કરતો. આ રીતે તમે સમજશો ને તો આપણા પૂર્ણ યોગનું આ મૂળ હેતુ છે, આ મૂળ ધ્યેય છે એમ સમજો. આપણે આ મૂળ ધ્યેય છે એવી રીતે માતાજી કહે છે. એક મહાન ક્રોસ છે, ચતુર્ભુજ કડી છે. આ ક્રોસના ચાર હાથ જે બિંદુ આગળ ભેગા મળે છે તે અંતરિક્ષના જગતમાં માનવનું સાચું નિવાસ સ્થાન છે. એટલું સ્પષ્ટ વાત છે, જ્યાં ચારે વસ્તુ ભેગી થાય છે ત્યાં માનવે, ત્યાં સ્થિર થઈને પોતાની ચેતનાને સ્થિર થઈને માનવે જીવન વિતાવવાનું છે. આપણને ઉત્તર મળે છે કે આપણી ચેતના લિફ્ટની જેમ શિફ્ટ થતી હોય છે ઉપર નીચે જતો, એટલે ક્યાં સ્થિર કરવી? તો એ આ સ્થાન છે, ત્યાં તમે તમારી લિફ્ટને સ્ટોપ કરી નાખવાની છે, ત્યાંથી જીવન જીવવાનું છે. આ માતાજીનું કહેવું છે. આ પ્રાર્થનામાં આ કેન્દ્ર કહ્યું છે કે ત્યાં એક વખત આ તમે આ કેન્દ્રમાં આવી જાઓ તો એને માતાજી કહે છે પરમ પ્રેમનું કેન્દ્ર. પ્રેમ શબ્દ જ્યારે માતાજી આપતા ત્યારે એકરૂપ થઈ જવું એ માતાજીનો ભાવ હોય છે, કારણ પ્રેમમાં માણસ એકરૂપો થતા હોય છે, એકરૂપ થઈ જતા હોય, એક જીવ થઈ જતા હોય છે. તમે બધી જે જુદી જુદી દિશાઓ છે બધા સાથે એકરૂપ થઈ જાઓ છો. પરમ પ્રભુ સાથે પણ એકરૂપતા હોય છે તમારી, અચિત સાથે એકરૂપતા હોય છે, વ્યક્તિગત ચેતના સાથે પણ એકરૂપતા હોય છે અને વૈશ્વિક ચેતના સાથે પણ એકરૂપતા હોય. ચારે જ્યાં સુમેળ થાય છે, ચારેનો ચોરાહા જે જ્યાં છે ત્યાં આપણી ચેતના સ્થિર રાખવી જોઈએ. આપણે ત્યાં ભયને જીવન જીવશું એ દિવ્ય જીવન હશે. બહુ માતાજીએ વ્યાખ્યા આપેલી છે, સરસ વ્યાખ્યા આપેલી છે. આવો ક્યાંય ઉલ્લેખ ભાગ્યે જ ક્યાંક મળતો હોય આપણને તો, પણ માતાજી અનુભૂતિમાં કીધું છે આ કેન્દ્ર તે પરમ પ્રેમનું પૂર્ણ ચૈતન્યનું, પૂર્ણ પ્રેમનું છે, પૂર્ણ ચૈતન્ય ચેતના બધા સ્તરની ચેતના એમાં આવરિત થઈ ગઈ છે, એમાં આવી ગઈ છે બધી. પૂર્ણ ચેતન્ય વિશુદ્ધ તથા અખિલ જ્ઞાનનું ધામ છે એ ચેતનામાં સ્થિર. આખું બ્રહ્માંડનું બધું જ્ઞાન તમારામાં ઠલવાવા લાગે છે. પ્રભુનો સંકલ્પ હોય ઉપરથી મળતો હોય છે, અચિતમાંથી શું અવરોધો નિર્માણ આવશે એનું પણ જ્ઞાન, એને એ અવરોધોને નિવારવા કેવી રીતે એનું પણ આપણને સમજણ નીચેથી આપવામાં આવે છે. વ્યક્તિગત ચેતનામાં એનું શું પરિણામ થાય છે એ પણ સમજાય છે અને વૈશ્વિક ચેતના કેવી રીતે કામ કરી છે એ પણ સમજાતું હોય છે. બધી વસ્તુ તમે ઓલા ઓફિસમાં બેઠા હોય છે, એક મોનિટર રાખેલું હોય, ચીફ મેનેજર જ્યાં હોય છે ને ત્યાં, એમાં દરેક ડિપાર્ટમેન્ટનું વિઝન આવતું હોય છે, એમાં સ્લાઇડ થતું હોય અથવા એક જ વખતે દેખાતું હોય છે. એમાં હી કંટ્રોલ્સ એવરીથિંગ, હી નોઝ એવરીથિંગ. ત્યાં બેઠા બેઠાને સમજાય છે કે આ વિભાગમાં શું કામ ચાલ્યું છે, આ વિભાગમાં શું છે, આ વિભાગમાં શું છે. એવી રીતે તમે એવી એક ચેતનાનું એક સ્થળ છે, એ સ્થળ પર તમે સ્થિર થાવ તો તમારે તમને બધી અનુભૂતિઓ સમગ્ર રીતે આવતી હોય છે. આ છે ઇન્ટેગ્રલ યોગ, બધાનો સમન્વય કરનારો આ યોગ છે, એ પૂર્ણ યોગ છે. આ આપણું ધ્યેય છે માતાજી. આ 29 ઓગસ્ટની 1914ની પ્રાર્થનામાં કહે છે. હવે પ્રાર્થના શરૂ કરી છે 31 ઓગસ્ટ 1914. આ પ્રચંડ ઉથલ પાથલમાં કોઈ નવા બી વાવવા માટે પૃથ્વીને તૈયાર કરવા જરૂરી ખેડાણ થઈ રહ્યું છે. આ જે ઉથલ પાથલ ચાલે છે, આ જે અનુભૂતિ આવી રહી છે ને એની પાર્શ્વભૂમિમાં પ્રથમ મહાયુદ્ધની ભૂમિકા છે. પહેલા મહાયુદ્ધ વખતે જે ઉથલ પાથલ થઈ રહી હતી હુમલાઓ થઈ રહ્યા હતા, માનવનો નાશ થઈ રહ્યો છો, કત્તલો થઈ રહી હતી, એ ભૂમિકાની અંદર માતાજી એ શબ્દો વાપરે છે. આ પ્રચંડ ઉથલ પાથલમાં કોઈ નવા બી વાવવા માટે પૃથ્વીને તૈયાર કરવા જરૂરી ખેડાણ થઈ રહ્યું છે. ખેતરની જેમ મશાગત થાય, ખેડવામાં આવે, કારણ પાક લડવો છે, એ પ્રમાણે જ્યારે પણ આપણે ખેતર ખેડતા હોય તો હોઈએ છીએ, કલ્પના કરો કે ખેતર જીવંત છે, એને શું લાગતું, યાર મારું હૃદય ચીરાઈ રહ્યું છે. જ્યારે પણ આ હળ જતું હોય, ખોદી જતું હોય, ત્યારે એને કેવો ચીરાડો પડતો હોય, જાણે પૃથ્વીની વેદના છે, પૃથ્વી વેદનામાંથી જતી હોય છે. મેં ગઈ વખતે તમને કીધું કે યાદ હશે તમને કે વેદોમાં પુરાણોમાં પ્રતીક છે કે આવો જ્યારે અત્યાચારથી એકદમ પૃથ્વી નાસીપાસ થઈ જાય છે ત્યારે ગાયનું રૂપ લે છે અને પ્રભુ પાસે જાય છે કે મને બચાવો, મને બચાવો, મને બચાવો. આ પ્રતીક છે, એટલે ગાય એ શબ્દ પ્રકાશનું પ્રતીક છે. જ્યારે આવા અચિતના અંધકારથી સમગ્ર પૃથ્વી ઘેરાઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય, જાણે કહે કે આ શું છે, આ શું છે, આ જગ, આ દુનિયા છે શું, આવી કોઈ જીવન હોય, નરક છે, એવું જ્યારે આપણે ભાવ બધા લોકોની ભાવના થઈ જાય છે, એ વખતે પૃથ્વીનો આત્મા પ્રકાશને ઝંકતો હોય છે. ગાય એ પ્રકાશનું પ્રતીક, પ્રકાશને ઝંકતો હોય છે, અને એ વખતે પ્રભુનો પ્રકાશની છે કોઈ અવતાર તરીકે અવતરણ પામીને એને પ્રકાશ મેળવી આપતો હોય છે. આખી ઘટના છે. કોઈ નવા બી વાવવા માટે પૃથ્વીને તૈયાર કરવા જરૂરી ખેડાણ થઈ રહ્યું છે. પૃથ્વીને નવી દૈદીપ્યમાન માનવજાતિનો પાક આપશે. એક નવી માનવજાતિનો નવો પાક આવવાનો છે, જે આ હાલની માનવજાતિ કરતા ખૂબ જુદા પ્રકારની હશે. આપણને લક્ષ્ય આમ કેમ કે છે માનવજાતિનો પાક આપવાનો છે, આપણે તો અતિ માનવની વાત કરી રહ્યા છીએ આમ કેમ, પણ એવું છે કે માતાજી અને શ્રી અરવિંદ સ્પષ્ટ કહે છે કે અતિ માનવ એકદમ નિર્માણ નહીં થાય, વજગાળાના બે ચાર તબક્કા હશે, માનવ ધીમે ધીમે દિવ્ય થતો જશે અને છેલ્લો જ્યારે પરિણામ આવશે ત્યારે અતિ માનવ નિર્માણ થશે. એમાં કોઈ પણ પ્રકારનો અચિતનો, અચેતનનો, અંધકારનો છાંટો પણ નહીં હોય. એવા પ્રકારનું દૈદીપ્ય નથી, પૂર્ણ પ્રકાશિત, કોઈ પણ ધાબા વગરનું એ પ્રકારનું જે સ્વરૂપ નિર્માણ થશે એ અતિમાનસ શરીર છે, પણ એ કંઈ એક ઝાટકે નથી આવવાનું, ધીમે ધીમે ઉત્ક્રાંત તબક્કાવાર ઉદય. એ અતિમાનવ અને માનવ વચ્ચે એક દિવ્ય માનવ નિર્માણ થવાનો છે, દિવ્ય શરીર નિર્માણ થવાનું છે. એ શરીર એવું હશે કે વધારે પ્રકાશમય હશે, વધારે શુદ્ધ હશે, વધારે સાત્વિક હશે, પરંતુ પૂર્ણ રીતે હજી પ્રકાશિત થયેલું નહીં હોય, ડાબા હશે હજી, એમાં કાબર ચિત્રું હશે થોડું. એ પ્રકારનું એ એક યોની નિર્માણ થવાની છે. અત્યારે જેઓ પૂર્ણ યોગ તરફ આકર્ષાઈને વળી રહ્યા છે, ગંભીરતાથી હવે પૂર્ણ યોગ મારે કરવો છે એ પ્રકારનો સંકલ્પ જેમને જાગ્યો છે, સમજો કે એમાં આ દિવ્ય માનવના બી વવાઈ રહ્યા છે, દિવ્ય માનવના બી વવાઈ રહ્યા છે. એમાં આ માનવો હવે બધું ધીમે ધીમે છોડવા તૈયાર થઈ ગયા છે, કે આ માનવની ખટપટો, માનવી જીવન એમને ગમતું નથી હવે, એમાંથી જાણે આમ ધીમે ધીમે ઉપર ઉઠી રહ્યા છે. એમ લાગે છે બસ પ્રભુ હવે એક તારી આરાધના કરતું મને જીવન મળે તો જ મને કામનું છે, બાકી મને કાંઈ જોતું નથી. આ પ્રકારનો એક સંકલ્પ દરેક જે માનવમાં ઉગી નીકળ્યો છે, સમજો એમાં દિવ્ય માનવોના બી વવાઈ રહ્યા છે. આ બી વાવવાનું કામ ચાલી રહ્યું છે અત્યારે, તો ખેડવાનું કામ પતી ગયું, બે મહાયુદ્ધમાં ખેડી નાખ્યું, ત્રીજા મહાયુદ્ધનો ભણકારા વાગશે ને ત્યારે બી વેલા ઉગાડવાનો પ્રયત્ન કરશે બધા, કે ભાઈ આપણે દુષ્કાળ પડે પહેલા બી વાવી નાખવું જોઈએ, પાક લણી લેવું જોઈએ. તો આ રીતે અને જેમના મનમાં ઉગી નીકળ્યું, સમજો કે દે આર સિલેક્ટ, એ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. માતાજીએ શ્રી અરવિંદે કે જે સ્પષ્ટ કીધું છે કે સંપૂર્ણ માનવ જાત એ પૂર્ણ વિકસિત થવાની નથી, જે પ્રમાણે, એમાં અન્યાય નથી કઈ, કુદરતનો નિયમ છે, જે પ્રમાણે પશુઓની માંથી માનવ જયારે નિર્માણ થયો ત્યારે બધા જ પશુઓ કઈ માનવ થઈ ગયા નથી, અમુક ભાગ પાછળ રહી ગયો છે. કોઈ પણ નિશાળમાં કોઈ પણ વર્ગની પરીક્ષા લેવાય તો પાસ થયેલા ઉપરના વર્ગમાં, પણ નાપાસ થયેલા એ તો એને જ વર્ગમાં બેસવાના છે. જે લોકો એ પ્રગતિ કરી નથી, એમને સમજણ પડી નહીં હોય, ઈચ્છા નહીં હોય, દુરિચ્છા હોય, એને કારણે વિવિધ કારણોસર જેમણે પ્રગતિ કરી નથી એ પોતાના યોનિમાં સ્થિર થઈ જાય છે. અને એમાંથી જેમણે પ્રગતિ કરી હશે એ ઉપરના વર્ગમાં ચાલ્યા જતા હોય છે. આ જેમ નિશાળની શિસ્ત છે એ પ્રમાણે આ કુદરતની શિસ્ત છે, ઉત્ક્રાંતિનો નિયમ છે આ, કે માનવ જાત સંપૂર્ણ રીતે ઉત્ક્રાંત થવાની નથી, અમુક જ લોકો એમાંથી ઉત્ક્રાંત થશે, પણ ચાન્સેસ એટીકેટી બધાને હોય છે. ધ્યાન રાખજો, જે પણ જ્યારે જાગે એની ઈચ્છા હશે તેને ઉપરના યોનિમાં, તો તમે ઉપરની યોનિમાં જવાના છો ધીમે ધીમે. પ્રભુનો પણ નિયમ એમ છે કે આજે પણ જે કીટક તરીકે જન્મ્યો છે ભલે પાછળ રહી ગયો હોય, પણ કરોડો વર્ષ પછી ધક્કા મારતા મારતા એને ઉપર તો લઈ જ જવાના છે. પ્રભુ બધાના ઈચ્છે છે, અંતિમ લક્ષ્ય એ છે, પણ એકે સાથે બધા પ્રગતિ કરી શકતા નથી, એટલે આ ગ્રેડેશન્સ પડી જાય છે, આ તબક્કાઓ પડી જતા. એવો માનવમાં પણ થવાનું છે કે જે માનવો આજે જેને કહેવાય તદ્દન ભૌતિક જીવનમાં પૈસા કમાવો, કેમે કરીને મોટા બંગલા બાંધી દો, ખૂબ ફેસિલિટી નિર્માણ કરી નાખો, રાજાશાહી જીવન જીવો, મોજ શોખમાં રહ્યો. આજે ઓલો પ્રતીક છે, આજે કહ્યું ને, ઓલો કોણ ગુજરી ગયો હમણાં, ઓલો પોપ સોંગ, પોપ સિંગર માઇકલ જેક્સન, એ પ્રતીક છે આવા વ્યક્તિઓનું. કમાવો ને કરો, બસ છેલ્લે શું કર્યું કે પેટમાંથી કે ગોળીઓ નીકળી, બધી મેડિસિન્સની ગોળીઓ નીકળી પેટમાંથી, એના બધા એટલી ગોળીઓ ખાતો હતો, ટેન્શન ટેન્શન, લાવ પૈસા લાવ પૈસા લાવ પૈસા, બીજું કાંઈ નહીં મારે શું. આ હાઈ હોયમાં આ પ્રકારે જિંદગી બરબાદ કરનારા એ પ્રકારના એ જ માનવો છે, એ તો હજી પ્રગતિ નથી કરી શકવાના, નથી કરી શકવાના. આ ગળાડૂબ હોય છે, હજી એમને ખબર નથી. આ લોકોને હું બદનામ કરવા, માઇકલ જેક્સન બદનામ કરવા નથી ઈચ્છતો, એની એક તબક્કો છે, ચેતનાનો તબક્કો છે એનો, એ ચેતના તબક્કામાં ભોગવીને એ આગળ ધીમે ધીમે આગળ, એ પણ આગળ જવાના છે, બધા આગળ જવાના છે, પણ આ નથી આપણે. પણ આજના તબક્કે એ અટવાઈ ગયા છે બધાના, તેમાં જ અટવાઈ ગયા. નીચેના પશુઓ છે, આપણે જાણીએ છીએ પશુઓ છે બધા, કેવા અત્યાચાર એમના પર થતા હોય છે, ભૂખ્યા રહેતા હોય છે, કોઈને કંઈ કહી શકતા હોતા નથી, જ્યાં ત્યાં પાપા મારતા હોય છે બધા, કોણ એમને પૂછે છે, કોઈ એમને મારે તો કંઈ કરી શકતા નથી બધા, કેટલે લાચારી હોય છે એમની જીવનમાં, આમ છતાં પણ બધા શું કરે, એમને સૂચતું નથી આગળ કેમ જવું, એવી પરિસ્થિતિ છે. આ બધા માનવોની પણ એવી પરિસ્થિતિ છે, એમને કંઈ સમજાતું નથી કે આગળ ખરેખર જીવન શા માટે છે એ સમજા. એક વખત તમને ખબર પડે કે જીવનનો જે હેતુ આ છે, તો એ હેતુ પાછળ ગાંડા થઈ જવું જોઈએ આપણે. પછી મારે એ વાત, જેમ નાનપણમાં કોઈ નાનું બાળક હોય એને પપ્પા ડૉક્ટર કહે, ના મારે પણ ડૉક્ટર થવું છે, નાનપણથી એને ધૂન ચડી જાય છે કે મારે ડૉક્ટર થવું છે, ડૉક્ટર થવું છે, ડૉક્ટર થવું છે, ડૉક્ટર થઈને જ રહે છે. એ પ્રકારે આપણે ધૂન ચડી જાય કે ના મારે એ જે ધ્યેય છે, અંતિમ ધ્યેય છે માનવ જીવનનું, એ તો પ્રાપ્ત વહેલામાં વહેલું પૂરેપૂરું પ્રાપ્ત કરવું છે મારે, અધૂરું માને નહીં ચાલે. આ પ્રકારની એક એક જેને કહેવાય તીવ્ર ઈચ્છા છંગના હોવી જોઈએ માણસને. તો આપણે તારા દિવ્ય તંત્રની રૂપરેખા ખૂબ સ્પષ્ટ બની ગઈ છે. આ બધી રૂપરેખા છે દિવ્ય તંત્રની. દિવ્ય તંત્ર એટલે ઉત્ક્રાંતિની પ્રક્રિયા. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં બધું આપણને સ્પષ્ટ દેખાય છે કે આ પ્રકારે બધું આ ચાલવાનું છે. આ સ્થૂળ દેહધારી વ્યક્તિઓ તેમણે દેખાતા ક્ષણિક પરિણામો સ્વીકારીને અને આવનારા ચોક્કસ પરિણામની પરવા કર્યા વિના માનવ જાતિને એક ડગલું નિશ્ચિતપણે આગળ લેવડાવ્યું હશે. આજે હું કહું છું કે જે લોકો ભૌતિક જીવનમાં અટવાઈ ગયા છે બજારા, એ લોકો પ્રગતિ કરી શકવાના નથી, પણ પ્રભુએ એમને પણ કામ સોંપેલું છે, પોતાનું કામ કરી રહ્યા છે. ધ્યાન રાખજો, એ પણ પોતાનું કામ કરે. શું કામ કરી રહ્યા છે? તો કે આ સ્થૂળ દેહધારી વ્યક્તિઓ, આવી જે વ્યક્તિઓ છે, જે સ્થૂળ જીવનમાં જ રચ્યા પચ્યા રહે છે, જે કે કઈ ઉગી નીકળતું નથી એવા, તેમણે દેખાતા ક્ષણિક પરિણામો સ્વીકારીને, એમને જે સામે દેખાય ને એ જ પરિણામ એમને ગમે છે, મને રોકડું જે મળે એ સાચું, બાકી હું એ જવા દો. આવા પરિણામ પાછળ જે ગાંડા થઈને ફરતા હોય છે અને શું કરતા હોય છે એ વખતે, અને આવનારા ચોક્કસ પરિણામોની પરવા કર્યા વિના, ભવિષ્યમાં જે આધ્યાત્મિક પ્રગતિ કરવાની છે એની એમને પરવા જ નથી રહી. જે લોકો તો એમને કોઈ પરવા નથી, એમને ભૌતિક જોઈએ, મને આ બધી વાસ્તવિક વસ્તુ, હું કમાઉં છું, પરસેવો પાડું છું, મારે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ, બસ બીજું કાંઈ નહીં. આ પ્રકારનું જે કરવા છે એ લોકો પણ શું કરે છે, માનવ જાતિને એક ડગલું નિશ્ચિતપણે આગળ લેવડાવ્યું છે. આ લોકોએ એક કામ કર્યું છે કે માનવ જે જાતિની જે જીવન છે એનું સ્તર તો એમણે ઉપર લઈ આવ્યા છે. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, ભલે હોય, પોતે કમાતા હોય, બધું કરતા હોય, પણ એમણે જે વસ્તુઓ તૈયાર કરી છે એને કારણે સામાન્ય માણસને પણ આરામ તો મળે છે. આપણને કેટલી સગવડતા આપેલી છે ભગવાન, આ જ લોકોએ કેટલી સગવડતા આપી છે. તમે સવારે ઉઠો તો ટૂથપેસ્ટ તૈયાર હોય, કઈ માથાકૂટ નહીં, દાંતણ લેવા જાવ કઈ કઈ જરૂર નહીં, ટૂથપેસ્ટ તૈયાર હોય, બ્રશ તૈયાર હોય, બગડી જાય તો ફેંકી દો, તરત લઈ આવો, ઉલિયું તૈયાર છે, નાવા માટે પાણીની સપ્લાય તૈયાર છે તમારે. હવે એવું નથી કે તમે બેડા ઉપાડીને માથે જાઓ, બેડા ભરી આવો, આ બધી વ્યવસ્થા કરી છે, એમાં તમને કેટલો બધો સમય અને કેટલો બધો આરામ આપવામાં આવે છે. તમે જુઓ ડગલે ને પગલે આ લોકોના કારણે આપણે, જે લોકો એમ કે છે હું અધ્યાત્મ તરફ વળેલો છું, કે અધ્યાત્મ તરફ વળેલો છે કારણ નીચેની બધો પાયો મજબૂત થઈ ગયો છે. આપણે બધી સુખ સગવડતા છીએ એટલે જઈ રહ્યા છીએ. કલ્પના કરો કે આપણા જો બે વખત બે ટંગનું અનાજ આપણે ન મળતું હોત તો આપણે બેઠા હોત, કોઈ બેઠા હોત આપણે, તમને બપોરે ચિંતા હોત કે સાંજે મને કંઈ ખાવા મળવાનું નથી, ભૂખ્યો રહેવાનું, શું કરવું શું કરવું શું કરવું, તમે અહીંયા આવત ના આવત, પ્રયત્ન કરો કે કાંઈક ખાવાનું ક્યાંક મળી જાય તો આપણે પ્રયત્ન કરો, ક્યાંક કંઈ કામ માંગીએ કે કંઈ આમ મને વધુ, આપણા પેટ ભરાયેલા છે, જરૂરી સગવડતાઓ આપણને આપેલી છે પ્રભુએ. આ સગવડતાઓ સર્વસામાન્ય માણસોને નિર્માણ કરવાનું કામ આ લોકોએ કર્યું છે, જેમને આપણે કહીએ છીએ પ્રભુ તરફ વળેલા નથી, ધ્યાન રાખજો. હા, એમ આ પ્રભુએ એમને સોંપેલું કામ છે, એના માટે આપણે એમના માટે કૃતજ્ઞ રહેવું જોઈએ આપણે, કેમ ના. એ લોકોએ જે ભૌતિક જીવનની સુવિધાઓની ધૂન હતી ને, એટલે આજે ભૌતિક સુવિધાઓ મળી ગઈ છે આપણને. એ પણ જો આધ્યાત્મિક થઈને જંગલમાં જગ્યા હોત તો આપણને શું મળત, કાંઈ મળત નહીં આપણને. જે કઈ વસ્તુ છે સુખ સગવડતા છે, પ્રભુનું તંત્ર આયોજન એટલું બધું પરફેક્ટ છે કે નહીં, એને જો અતિમાનવમાં વિકાસ કરવો હોય તો પહેલાં એની જીવન જરૂરિયાતની વસ્તુ એને પૂરેપૂરી મળી જવી જોઈએ. જેમ ગૌતમ બુદ્ધનો પ્રસંગ છે ને, એક કોઈ ભૂખ્યો ભિખારી એમના આશ્રમમાં આવ્યો અને હું બહુ દુઃખી છું, મને મુક્ત કરો એમ ગૌતમ બુદ્ધને કહેવા લાગ્યા. ત્યારે ગૌતમ બુદ્ધે આનંદને કીધું, જો શું છે, આનંદ એને આત્માનો ઉપદેશ આપવાની શરૂઆત કરી. ગૌતમ બુદ્ધ હશે આનંદ ભૂખ્યો છે, તેલ લાવીને ખાવા પછી વાત કરી. પછી પૂછ્યો આનંદે, કીધું ભૂખ્યો, હા 3 દિવસથી ભૂખ્યો છું, અન્ન માટે ટળવરી ગયો છું. આનંદ લઈ ગયો, જમાડ્યો અને પછી કહે છે, જો તું ખરેખર પ્રભુ તરફ વળીશ ને તો તારો આ અન્નનો પ્રશ્ન પોતાની મળે છૂટી જશે, ધ્યાન રાખજે. યોગક્ષેમમ વહામ્યહમ, આપણને જાડું જે કંઈ હોય અનાજ, બે ટંગનું અનાજ આપણને આપી જ દે છે. પછી આપણે એ કલ્પના ન કરો, ઓરો કેટલું ખાય છે, મને શું મળે છે, એવું કાંઈ કાંઈ નહીં. જે આપણને મળે એમાં સંતોષ માનીને એમાં આનંદમાં રહેતા આપણે શીખવું પડશે. તો આ આધ્યાત્મિક જ્ઞાન ત્યારે પચે છે જ્યારે પેટ ભરાયેલું હોય છે. આપણે ભૌતિક જરૂરિયાતો સંતુષ્ટ થઈ ગયેલી હોય છે ત્યારે માણસ અધ્યાત્મ તરફ વળતો હોય છે. એને ખબર પડે છે, અનુભવથી ખબર પડે છે કે મારી ભૌતિક સુખ સુવિધાઓ બધી હોવા છતાં હું દુઃખી શા માટે છું. પછી પહેલાં એમ લાગતું હતું કે હું ભૂખ્યો છું એટલે દુઃખી છું, મને પહેરવા કપડાં નથી, ટાઢ છે, તડકો છે એટલે હું દુઃખી છું, મને સુવા માટે ગાદલું નથી એટલે દુઃખી છું. હવે ગાદલું પણ મળી ગયું છે, ઓસીકોય મળી ગયું છે, બે ટંગના રોટલાય મળી ગયા છે, પહેરવા ઓઢવા કપડાંય મળી ગયા છે, અરે ઉનાળા માટે એર કન્ડિશને મળી ગયો છે, પંખોય મળી ગયો છે, અને છતાં પણ હું દુઃખી છું. શા માટે? આ પ્રશ્ન નિર્માણ આપણને થાય માટે બધી સુખ સગવડતા કરી આપી છે પ્રભુએ આપણને. એમ નામ કે તો એ સમજત નહીં આપણે, આપણે અનુભૂતિ સમજીએ છીએ કે ખરેખર સુખ અને સગવડતામાં બધું સુખ નથી ભાઈ. સુખ ક્યાંક બીજે ક્યાં રહ્યું છે? મારે આગળ જવું પડશે, મારે આગળ જવું પડશે, મારે આગળ જવું પડશે. એમાંથી તમે આપણે આધ્યાત્મ તરફ પડેલા છે. આપણે પણ ગયા જન્મમાં આવા જ હશું, ભૌતિક જીવો જ હશું. આપણે ખૂબ ખાઈ પીને મજા કરી લીધી હશે અને છતાં પણ દુઃખી થયા હશું. એટલે લાગે છે કે ના ભાઈ, આમાંથી કંઈક આગળ જવું પડશે, એટલે આ જન્મે કંઈ ઉગી નીકળ્યું છે આપણું, ધ્યાન રાખજો. તો આ રીતે આ લોકોએ પણ ઉત્ક્રાંતિમાં પોતાનો જે ભાગ છે પ્રભુએ આપેલો, એ ભાગ ભજવેલો છે. અને એમને આપણે આંતરિક રીતે ભલે આપણે કહેતા હોય કે એ જીવન યોગ્ય નથી, આપણે સમજીએ છીએ, પણ એમાંથી પસાર તો થવું જ પડે છે. આપણે પસાર થયા વગર તમે સમજી શકતા નથી ખરેખર શું છે. એટલે તો આ રીતે એમણે પણ માનવોને સુખી કર્યા છે. આપણે શું કરવું છે? હવે જે સમજી ગયા છીએ, હવે ભૌતિક સુખ સુવિધાઓનું આપણે મહત્વ રહ્યું નથી. અમને દાદા કહેતા, જે વ્યક્તિ એક નાનકડો મંત્ર શીખશે ને, શીખશે ને જીવનમાં, બહુ સુખી. શું કે? ચાલશે, હાલશે, નો પ્રોબ્લેમ. અમને આવું કાયમ વાતો કરતા. જીવનમાં કોઈ પણ વસ્તુ આવે, કોઈ પૂછે કે હા ચાલે, ચાલશે, વાંધો ને, ચાલશે, હાલશે, આપણને એના જીવનના પ્રશ્નો બધા સોલ્વ થવા ગયા. બધા પ્રશ્નો કે સોલ્વ થવા ગયા. અને ખરેખર એ સંતોષ એક વસ્તુ જુદી છે. કે આ એક આત્માનો સંતોષ તમને મળવા જશે તો પોતાને મળે, તમે આગળનો આધ્યાત્મિક તમને દૃષ્ટિકોણ નિર્માણ થશે ને લાગશે કે ત્યાં સાચું સુખ છે, સાચું સુખ અહીંયા નથી. એટલે તો એ રીતે પછી ઈશ્વરનો શોધ કરે છે માતાજી. કે છે એ તત્ જે ઉપર રહેલું છે, એ તત્ દેટ ઇઝ, તત એટલે દેટ ઇઝ, એ જે પરમ તત્વ ત્યાં રહેલું છે એને મેળવવું છે મારે. સ્વસ્તિકનો ઉપરનો પાંખ્યો છે. અને એ તત્ જે પર રહેલું છે, એ તત જે સર્વ આવિર્ભાવમય પણ છે, એ જ તત્ છે, એ જ પરમ છે. ના, જે આવિર્ભાવમય પણ ફક્ત ઉપર રહેલું નથી. અમુક ધર્મોમાં એવી કલ્પના છે કે પ્રભુ આ સ્વર્ગમાં રહેલા છે અને એણે એક વખત બ્રહ્માંડને આખા જગતને નિર્માણ કર્યું, પછી હાથ ધોઈ નાખ્યા અને હવે સ્વર્ગમાં આરામ કરી રહ્યા છે. બોલે એક નાની કવિતા અમને ઇંગ્લિશમાં આવતી, ઓલ ઇઝ રાઇટ વિથ ધ વર્લ્ડ, બોલે તમને આવતી, અમને શીખવતા આઠમીમાં, ઓલ ઇઝ રાઇટ વિથ ધ વર્લ્ડ, ધ ગોડ ઇઝ ઇન હિઝ હેવન એન્ડ ઓલ ઇઝ રાઇટ વિથ ધ વર્લ્ડ. એમ કે છે કે ભગવાન પોતાના સ્વર્ગમાં આરામ કર્યા છે અને અહીંયા જે જગત નિર્માણ કરે છે બરાબર એના કયા પ્રમાણે ચાલી રહ્યું છે, પછી વાંધો શું તમારે હવે? એમ પ્રશ્ન પૂછે છે કવિ. એને આવી કલ્પના છે. આપણે જે કલ્પના કરે છે ઉપનિષદની કલ્પના છે, જે પૂર્ણયોગની કલ્પના છે, એમાં એવું નથી. પૂર્ણયોગમાં તો એવું છે કે પરમચેતના ત્યાં પણ છે, પરમચેતના અહીંયા પણ છે, પરમચેતના અહીં પણ છે, એ અંતર્યામી પણ છે, ઉર્ધ્વગામી પણ છે, સર્વગામી પણ છે. ધ્યાન રાખજો, આ બધે ઠેકાણે છે. પરમચેતના બધે છે. વેદોમાં શિષ્યને સમજાવવા માટે એ પ્રયોગ કરતા, નાનકડો પ્રયોગ શીખવતા, એને આખો કુંભ પાણીથી ભરીને રાખતો. આજે પૂજામાં રખાય છે એ જ હેતુથી રખાય છે. વેદોની સિસ્ટમ છે, શીખવાની પદ્ધતિ છે. એને આખો કુંભ પાણીથી છલોછલ ભરાયેલ છે અને એ કુંભને પછી સમુદ્રની અંદર ઉતારવામાં આવે છે. અને ઋષિ કહે છે, હે શિષ્ય, હે સૌમ્ય, હવે કલ્પના કર, કુંભ જીવંત થઈ ગયો છે ને એ જ્યારે અનુભવે છે ત્યારે શું કહેશે? તો કે કુંભ કહેશે, મારી અંદર પાણી છે, મારી ઉપર પાણી છે, મારે નીચે પાણી છે, આ બાજુ પણ પાણી છે, આ બાજુ પાણી છે, બધે પાણી 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 છે. આપણે પણ કુંભ છીએ, ધ્યાન રાખજો. એને કહેવાય છે આપણે પણ કુંભ છે. નવરાત્રિની પૂજા આ કુંભનું રહસ્ય સમજવાનું છે. જેને આપણે ગરબો કહીએ છીએ, ગર્ભો કહીએ છીએ, એનું પ્રતીકનો અર્થ એ જ છે. ગર્ભો એ આપણા શરીરનું પ્રતીક છે. આપણા શરીરને સંતો કાચા માટીનો ઘડો કે છે. માટલું પકવેલું હોય, આપણું શરીર પકવેલું નથી. 9 મહિના માએ સાચવ્યું છે, પણ પકવેલું નથી, એને અગ્નિમાં પક્યું નથી, એટલે કાચા માટીનો ઘડો કે છે. કાચા માટી એના માટે કે આ જીવન ક્ષણભંગુર છે, ક્યારે આપણને મૃત્યુ આવશે કોઈને ખબર નથી. એવો આ કાચા માટીનો ઘડો છે, પણ એની અંદર પ્રભુ દીપક રૂપે ચેતના તરીકે જીવ તરીકે રહેલા છે, અને એ જ ચેતના આપણી આંખો દ્વારા પ્રકટ થઈ રહી છે, આપણા કાન દ્વારા પ્રકટ થઈ રહી છે, આપણા નાક દ્વારા પ્રકટ થઈ રહી છે, આપણા મોઢા દ્વારા પ્રકટ થઈ રહી છે, આપણા રોમના દરેક છિદ્ર મારફત ચેતના એ પ્રકટ થઈ રહી છે. આનું પ્રતિક ગર્ભો છે. ગર્ભાનું શાસ્ત્ર એમ છે કે એ કાચા માટી નો જ હોવો જોઈએ, પાકું માટલું કરેલું ન હોય, એમાં બાંકા હોવા જ જોઈએ, છિદ્ર હોવા જ જોઈએ, અને અંદર દીવો મૂકવો જ જોઈએ. આ પ્રતીક છે. અંદરનો દીવો એ જીવાત્માનું પ્રતીક છે, પરમ ચેતનાનું પ્રતીક છે. એના જે બાંકા છે એ આપણી ઇન્દ્રિયો છે, કાન, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિય છે, જેની દ્વારા ચેતના પ્રકટ કરી છે, બહાર પ્રક્રિય છે. પરંતુ એ ચેતના ઢંકાયેલી છે એમ કે છે, એટલે ઉપર પાછું એક કોડિયું મૂકી દેવા આવે છે. આવી ચેતનાને પ્રકટ કરવા માટે આને ગર્ભો કહેવાય છે. એનો સંસ્કૃત શબ્દ છે ગર્ભગૃહ. ગર્ભગૃહ કે સંસ્કૃત શબ્દ છે ગર્ભગૃહ. ગર્ભગૃહમાં, ગર્ભગૃહ એટલે મંદિરનો જે અંદરનો એકદમ ભાગ હોય, જ્યાં પરમ પ્રભુ વિરાજેલા હોય છે, એને ગર્ભગૃહ કહેવામાં આવે છે. અંતરતમ ભાગ, એવો જે આપણો જે અંતરતમ ભાગ છે, આપણું ચિત્ત છે, ત્યાં આપણો એ પ્રકાશમય ચેતના ચૈત્ય પુરુષ રહેલો છે. અને ચૈત્ય પુરુષનો પ્રકાશ આપણી આંખો દ્વારા, આપણા કાન દ્વારા, નાક દ્વારા કાર્ય જીવન તરીકે પ્રકટ થઈ રહ્યો છે. આનો અનુભવ લેવો એ છે નવરાત્રિની પૂજા. નવરાત્રની પૂજા એ છે. નવરાત્રિ એટલે નવ અચિતના નવ પ્રકાર કયા છે એ લોકોએ, એ નવરાત્રિ છે. અને નવરાત્રિને ભેદીને આપણે આ પ્રકાશને બહાર પ્રકટ કરવાનો છે. આ નવરાત્રિનું પૂજન છે. અને એ ત્યારે જ થઈ શકે છે જો જગન માતાની કૃપા હોય તો, માતાજીની જગદંબાની કૃપા હોય તો, એ પ્રાપ્ત કરવા માટે આ નવરાત્રિની સાધના છે. આ પ્રકારનું મૂળ પરંપરા છે આપણી. આ નવરાત્રિની પરંપરા એ ખરે. હજી તમે એ નોરતા તરીકે સાધના કરો કે પૂર્ણયોગની સાધના કરો, અંતે વસ્તુ તો એક જ થવાની છે, ધ્યાન રાખજો. આ તો એક પ્રતીક તરીકે સમજાવવામાં આવેલ છે તમને, પણ એ જ વસ્તુ આપણે પૂર્ણયોગમાં સમજતા હોય છે કે આ શરીરનું મૂળ ધ્યેય છે પરમ ચેતનાને પ્રાપ્ત કરવી, પરપ્રભુને પ્રાપ્ત કરવા, એ જ છે. અને માતાજીની કૃપા કરી શક્ય નથી. એટલે શ્રી અરવિંદો હજારો વખત કહેતા હોય છે કે માતાજીની જ્યાં સુધી સહાય નહીં હોય ત્યાં સુધી તમે પ્રભુનો, પ્રભુ સાથે મેળાપ નહીં કરી શકો, નહીં કરી શકો, નહીં કરી શકો. તો હવે જોશે એના માટે આપણે એપ્રોપ્રિએટ, આના માટે આ વખતે જે સત સત્યનું કવર પેજ કર્યું છે એમાં આ જ આપણે લખ્યું છે. આગળ જગદંબાનું મેં પ્રતીક બતાવ્યું છે, બરોબર, અને પાછળ એનું વિગતો મેં આપી છે. ચોથા પેજ ઉપર વિગતો આપી છે, એમાં એ જ કહ્યું, આ આદિ સંકલ્પ છે. પ્રભુએ પોતાને આ ધરતીમાં વાવી દીધો છે, અચેતમાં વાવી દીધો છે, અને એને કારણે ત્યાં ગર્ભો તૈયાર થઈ ગયો છે માનવ શરીર રૂપી. અને માનવ શરીરમાંથી પ્રકટ થઈને પ્રભુને આવ્યા. માનવ શરીર આ કુંડા જેવો છે, એમાં પ્રભુરૂપી વેલ છોડ વાવેલો છે, એને આપણે ઉગાડવાનો છે, ધ્યાન રાખજો. આ આપણે નવરાત્રિની પ્રતીક છે. તો કે છે, સતત એક અનુભવ આપણે કરતા શીખવું જોઈએ. શું અનુભવ? કે પરમચેતના ત્યાં પણ છે, બધા આવિર્ભાવમાં પણ, મારા તમારામાં બધામાં છે. બધામાં છે પાછા કેવી રીતે? એવી રીતે નહીં જેમ આ ગર્ભમાં હું કહેવા માગું છું, એવી રીતે નહીં કે ગર્ભો જુદો છે, અંદર દીવો જુદો છે, એમ નહીં. એમાં તો એમ કહ્યું છે કે નહીં, ત્યાં પ્રભુ અને શરીર એ પણ જુદા નથી. કલ્પના કરો, એક જ્ઞાનેશ્વરે ઉપમા આપી છે કે એક મોટો ખડક છે અને એમાંથી આખું મંદિર અખંડિત એવું મંદિર કંડારવામાં આવે છે. એ જ ખડકમાંથી તોડ્યા વગર મૂર્તિ પણ કંડારવામાં આવે છે, અને એ જ ખડકમાંથી જ તોડ્યા વગર એટલે એમાંથી જ ભક્તને પણ કંડારવામાં આવે છે. હવે ભક્ત ભલા જીવન થાય તો ભક્ત શું અનુભવ છે? અરે જે હું છું એ પ્રભુ તું છે, જે પ્રભુ છે તું મંદિર છે. આ જગતરૂપી મંદિરમાં આપણે આવ્યા છીએ. હું ભક્ત છું અને મારા અંદર રહેલા પ્રભુ છે. આ જગત એ પણ પ્રભુ તું છે, હું પણ તું છે, અને હે પ્રભુ હું જેને આરાધું છું એ પણ તું જ છે, તારા સિવાય કાંઈ નથી. ઉપનિષદમાં એક પ્રશ્ન પૂછે છે ઋષિ કે તમે સુવર્ણના અલંકારને સુવર્ણથી જુદું પાડી શકો? અલંકાર ક્યાંક કે અહીંયા હું નથી, ભલે અહીંયા સોનું નથી, અહીંયા હું છું. સાચું શુદ્ધ અલંકાર, ભલે બોલો આગ રેણ કરેલું નહીં ત્યાં કહેતા આવે ને, પણ રેણ ગણ્યા વગરનો જે શુદ્ધ તમે એકદમ દાગીનો હોય એ દાગીનો, અથવા કે સોનાની લગડી લ્યો શુદ્ધ 22 કેરેટની, એ લગડી કહી શકશે કે હું સોના કરતાં જુદી છું? જરાય નથી. આપણે પ્રભુમય છીએ, એ લગડી સુવર્ણમય છે, એ પ્રમાણે આપણે પ્રભુમય છીએ. ધ્યાન રાખજો, આ શરીર જુદું છે અને હું મારા પ્રભુ અંદર બેસેલા છે, એ તો બાળકોને સમજાવવા માટેની પ્રાથમિક કલ્પના માત્ર છે. નાના બાળકને આપણે સમજાવીએ છીએ કે જો ચંદા મામા એ તારા મામા છે એમ કહે છે, એને વિશ્વાસ બેસે છે, એ પોતે મામા સમજે છે, પણ એ તો એક પ્રાથમિક સમજણ માટે છે એ વખતે એના બુદ્ધિને અનુરૂપ. આગળ જતા એને સાચી વાસ્તવિક કેવી પડે, એમ એ વખતે કીધું હશે કે ગરબો શરીર એ ગરબો છે અને એની અંદર તારો જીવાત્મા રૂપી પ્રકાશ દીવડો છે. એ વાત સાચી છે, પણ સાચી વાત એ છે કે દીવડો પણ પ્રભુ છે, ગરબો પણ પ્રભુ છે, પ્રકાશ પણ પ્રભુ છે, જે છે એ બધું પ્રભુ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જ અંતિમ સત્ય છે. ધ્યાન રાખજો, આ અંતિમ સત્ય છે, આના સિવાય કોઈ તત્વ નથી. તો આ રીતે તત્ જે પર રહેલું છે, એ તત જે સર્વ આવિર્ભાવમાં પણ છે, એ બંને સાથેની દ્વિવિધ એકરૂપતા, આ બધામાં એકરૂપતા આપણે કરવું છે. એ પરમ ચેતના સાથે પણ એકરૂપ કરવાનું છે, આપણે એકરૂપ થઈ જવું છે. જે નિર્વિકારી છે, નિષ્ક્રિય તરીકે ઉપર ઉર્ધ્વમાં રહેલી છે, નીચે સક્રિય થયેલી આવિર્ભાવ પામેલી ચેતના છે, એ પણ હું છું, એ પણ હું છું, બંને હું છે. જે નિષ્ક્રિય ચેતના છે એને આત્મા કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે છે. જે સક્રિય ચેતના છે એને જગદંબા કહેવામાં આવે છે. જગદંબા અને પરમ પ્રભુ બંને એકરૂપ જ છે, અર્ધનારીનટેશ્વર છે બંને, એ જુદા પડી શકાતા નથી. આપણે આ રીતે આપણે અનુભવ કે હું જગદંબા સ્વરૂપ પણ છું, હું પરમાત્મા સ્વરૂપ પણ છું, આ બંનેનો અનુભવ આપણે એકી સામતે લેવાનો છે. એટલે માતાજી કહે છે બંને સાથેની દ્વિવિધ એકરૂપતામાં તેઓ સંપૂર્ણ નિશ્ચિતનો અસીમ આનંદ અનુભવે છે. આવી જ્યારે આપણે અનુભૂતિ આવશે ત્યારે આપણે અસીમ આનંદમાં સ્થિર થઈ આવ્યા છું, અને એ જે અસીમ આનંદ છે, એ જે અવસ્થા છે, એ સ્વસ્તિકનું મધ્ય બિંદુ છે. કહેવાનું આ છે માતાજીને, જે ગયા અનુભૂતિમાં કીધું કે સ્વસ્તિકના મધ્ય બિંદુમાં ઉભા રહ્યું છે, એ આ છે, આ મધ્ય બિંદુ છે. આવી અવસ્થામાં આપણે પૂછવાનું છે એ માતાજી અહીં કહે છે. અંતે કહે છે એ તત્ જે અવ્યક્ત છે એના વધુ ને વધુ સમગ્ર અને સંપૂર્ણ આવિર્ભાવ માટેનો પોકાર લઈને તારી અનંતતાની અભિપ્સા એના પ્રતિ વળે છે. એ જે તત્વ જે આવિર્ભાવ પામી નથી અવ્યક્ત છે એને કહે છે હે પ્રભુ પૂર્ણ રીતે મારી દ્વારા વ્યક્ત થા, મારી દ્વારા પ્રકટ થા, અને મારા આ વ્યક્તિ સ્વરૂપ દ્વારા એ વૈશ્વિક ચેતનાને પૂર્ણ રીતે પ્રકટ કરવી, એ જ પૂર્ણ યોગનો આપણો હેતુ છે. માતાજીના શબ્દો જુદા હશે, ભાવો જુદા હશે, પ્રતીકો જુદા હશે કદાચ, પણ માતાજી કહે છે જે શ્રી અરવિંદ બોલતા હોય છે એ જ માતાજી બોલતા હોય છે, એના કરતાં કઈ વસ્તુ જુદી હોતી નથી. અહીં આપણી આ પ્રાર્થનાને ધ્યાન પતે છે અહીં.